એક આના ઉપરથી એક વિચારવા જેવું છે, મારે કોની પાસેથી સાંભળવું અને શું સાંભળવું એનો નિર્ણય. ક્યાંય એમ ન હોવું જોઈએ કે મને સારું લાગે છે, ઘણા બધા ત્યાં જાય છે, કંઈક એવો પ્રકાર નથી. મને સારું લાગે છે કે સત્ય છે એવું મારે. મારે જો વિતરાગતાને પ્રાપ્ત કરવું છે, રાગ કસાય આદિથી રહિત થવું છે, તો જે સ્વયં વિતરાગ થયા છે અને વિતરાગ સ્વયં થયા હોવાથી વિતરાગતા પોષક જ એમની વાણી, એનો પણ નિર્ણય કરવો પડશે. કોઈ સારો અવાજ એનો સારો છે, દ્રષ્ટાંત સારા છે, સહેલું કરીને કહે છે, એ કોઈ સત્યાર્થની ગેરંટી નથી, નિશ્ચિતતા નથી. તો એ પહેલું નક્કી કરવું કે શું સાંભળવું છે, કોની પાસેથી સાંભળવું છે. તો કોણ લીધા? ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વિતરાગ વાણી, વિતરાગ વાણી. કૃપાળુ દેવે તો ક્યાં સુધી ને એમાં આપ્યું છે, વચનામૃત વિતરાગના પરમ શાંત રસમો. ભગવાનની વાણીને શેની ઉપમા આપી છે? અમૃતની. જેમ અહીંયા વચનામૃત લીધું છે ને એવી રીતે, અથવા એક ભક્તિમાં પણ આવે છે, જીણંદ ચંદ વાણી અનુપમ અમી સમી છે, ગુણરત્ન કેરી ખાણી બુધમાન સહેરમ. ખરેખર તો વાણીને અમૃતની ઉપમા આપી અમૃતની કિંમત વધારે છે. બાકી વાણી તો કેવી છે, ઉપમા આપ્યાની જેને તમા રાખ વીતે. દેવ પર્યાયમાં કંઠમાંથી અમૃત જઈ રહ્યા છે તો શું થયું છે, આયુષ તો પૂરું થાય. કદાચ માની લો એ અમૃત છે, એ કાંઈ આયુષ વધારી દેવું તો નથી, પણ માની લ્યો. આ તો જીનવાણી કેવી છે, શું કરે આપણને, આયુષ્ય વધારે કે ઘટાડે? જીનવાણીના નિમિત્તે આયુષ વધે કે ઘટે? આયુષ ભવ જ ન મળે, ભવ મળે તો આયુષનો પ્રશ્ન છે ને. તો એવી એ અનુપમ એ છે, એમાં સરસ ભક્તિમાં છે, મીઠાસ જેની જાણી ગરવો બધા ગળે છે, શરમાઈ મીઠી દ્રાક્ષ વનવાસ પીલુમાં પીલાઈ ઈક્ષુ અભિમાન ને તજે. એટલે આખી એક વાણીની એક મીઠાસ પણ કોને એ આવે, જેને સ્વયં વાણીનું વાચ્ય. વાણી કેવી છે? વાચક. અને એનું વાચ્ય કોણ છે? શુદ્ધાત્મા છે. એનો જેને રસ લાગ્યો, પ્રેમ લાગ્યો, એના વાણીની રૂચિ રસ કિંમત લાગશે. તો એ ફરીથી વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ કોણ છે? શાંત રસનું મૂળ કોણ છે? વિતરાગની વાણી છે ને, એમાં લખ્યું છે. કેવો છે એવા શાંત રસના મૂળ સ્વરૂપ શુદ્ધાત્માને દેખાડે છે કે વાત વાણી ઉપર કરી. ખરેખર શાંત રસનું મૂળ તો એ વાણીનું વાચે એવું શુદ્ધાત્મા છે, પણ એ શુદ્ધાત્માને દેખાડે તો વાણીને પણ કેવી કહી દીધી, પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવરોગના કાયરને. નિત્ય બોધક એવી જીનવાણી જે આ ક્ષેત્રે આ કાળે સાક્ષાત તીર્થંકર પરમાત્માનો તો યોગ નથી અને પોતાની પાત્રતા નથી, અને નિગ્રંથ મુનિરાજનો અત્યારના શરૂઆતમાં તો હતી, અત્યારના હવે એવો યોગ મળવો પણ અશક્ય જેવું થઈ ગયું છે, એવા કાળમાં જીનવાણીનો એક આધાર છે. તો એ વિતરાગની વાણી, એ ભગવાનની વાણી ખરી, હવે એને કોણે ઝીલી? એ પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે, એમને ઝીલી છે અને ત્યાંથી પરંપરાએ ચાલી આવી છે. એ જીનવાણી વાચક છે. વાચ્ય કેવું મહિમાવંત છે કે જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. જેને બીજી ભાષામાં કહીએ, જેટલું જણાયું છે એટલું કહેવાયું નથી, જેટલું કહેવાયું છે એટલું ઝીલાયું નથી, જેટલું ઝીલાયું છે એટલું રચાયું નથી, જેટલું રચાયું છે એટલું એટલું મેળ્યું નથી, જેટલું મેળ્યું છે એટલું વાંચ્યું નથી, વાંચ્યું છે એટલું સમજાણું નથી, સમજાણું છે એટલું યાદ રાખ્યું. ક્યાં સુધી લઈએ? અને છતાં પણ જેટલું આપણી પાસે સંજ્ઞી પચેન્દ્રીપણું છે, સંજ્ઞી એટલે પચેન્દ્રી હોય જ, એ આપણને આટલું અલ્પ જ્ઞાન છે એ પણ પૂર્ણ કેવળ જ્ઞાન સુધી લઈ જઈ શકે. એટલા માટે એવું મૂંઝાવું નહીં કે જેટલું જણાણું એટલું તો આપણી પાસે, એમ વિચાર કરીએ તો સાવ અલ્પ છે. પણ એ અલ્પમાં અગ્નિને બાળવા માટે કેટલા, રૂને બાળવા માટે કેટલી અગ્નિની જરૂર પડે? એક શું છે એનો તણખો, એ ઇનફ છે. એમ ખેદ માટે નિરાશા માટેની વાત નથી, પણ એ વાચ્ય કેવું છે કે જ્ઞાનમાં જણાઈ શકે પણ વાણીમાં પૂરું આવી શકે. અને છતાં એમ આવે છે કે વાણીમાં શું છે, પૂર્ણ આવેલું સફર કહેવાની તાકાત છે, કારણ કે એના નિમિત્તે પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે એટલા માટે. બાકી એ રીતે એક વિચાર કરીએ, આત્મામાં ગુણ કેટલા છે, આનંદ તો કહેશો જ આપણે, પણ આમ સરખામણીમાં શું, આકાશના જે પ્રદેશો છે અલોકાકાશના, એનાથી પણ કેટલા છે આનંદમાં, અને એ આકાશના જે પ્રદેશો છે કેટલા છે, ત્રણ કાળના સમય કરતા આનંદ ગણા. એનો અર્થ શું થયો? એક સમયે એક ગુણ કહેવામાં આવે અને તો પણ ખાલી નામ ન કહી શકાય, કારણ કે સમય કરતા તો પ્રદેશ આનંદ ગણા, અને પ્રદેશ કરતા તો એક આત્મા ને એક પદાર્થના. તો આ રીતે એક વિચાર કરીએ તો કેવું છે, પૂર્ણ કહેવાતું નથી, અને છતાં પણ અક્ષર થોડા ગુણ ઘણા. અક્ષર તો કેટલા છે, કેમ આવી શકે સંખ્યાત્મા, ગમે એટલું કોમ્બિનેશન, અને ગુણો અસંખ્ય છે, અસંખ્ય નહી અનંત છે, અનંતમાં પણ કેટલી અનંતતા છે. અને છતાં પણ એનાથી એ સેના દ્વારા, શબ્દમાં અલ્પતા છે અને છતાં એ પામી જાય, સેના આધારે પામી જાય છે, કે શબ્દની અલ્પતા દ્વારા સ્વભાવની મહિમામાં પહોંચી જાય છે, રૂચિમાં પહોંચી જાય, તો શબ્દની ઓછપ એ રહી જાય છે અને જ્ઞાન એનું કામ કરી લે. તો એ વિતરાગની વાણી, એને પરમ શાંત મૂળ કહી દીધું. ખરેખર તો આત્માને બતાવ, અને એ પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવે છે. એ વિતરાગી વાણીમાં કહેલા તત્વોનું સ્વરૂપ હવે કેવી રીતે ગ્રહણ કરવું છે, સ્વીકારવું છે, શ્રદ્ધામાં લેવું છે? વિપરીત અભિનિવેશ રહિત, વિપરીત ઊંધી અભિપ્રાય, અભિનિવેશ એટલે અભિપ્રાય. વક્તાએ લખનારે પરમાત્માએ જે રીતે કહ્યું છે, અભિપ્રાય ગણધરો આચાર્ય મુનિવરો જ્ઞાનીઓ જે એ અભિપ્રાય સુધી પણ, કે લખનારના શબ્દોને ગ્રહણ કરવા ઉપરાંત એના અભિપ્રાય સુધી પહોંચવું. જેમ સમ્યક દર્શનના આઠ અંક છે, નિસંગ નિકાંશ નિરી, એવી જ રીતે આઠ અંકોના છે સમ્યક જ્ઞાનના. એમાં પહેલું કયું આવે છે, વ્યંજન શબ્દ, શબ્દ જાણવા ઉચ્ચાર, પછી બીજું શું છે અર્થ, અને પછી ત્રીજું બે સાથે ઉભય. તો શબ્દો સુધી પહોંચ્યા પછી એના ભાવ સુધી પહોંચવું, લખનારના અભિપ્રાય, અને લખનાર કે કેનારના અભિપ્રાય સુધી જો પહોંચીએ ને તો જ સમજવું આપણે એના પ્રત્યે પ્રમાણિક છીએ. જેમ કે ને, ક્યાંક શબ્દો ગ્રહણ કરે આગળ પાછળનું ન કરે ને પોતાના અભિપ્રાય એ ચલાવે તે નહીં. તો એ રીતે અહીંયા વિપરીત અભિનિવેશ રહી જેને બેઠું છે, બેઠું છે સાવ ગુજરાતી, બેઠું છે એટલે એને શ્રદ્ધાનમાં લીધું છે, સ્વીકાર્યું છે, માન્યું છે, જેને પોતાના श्रद्धांमा विपरीतता रहित मिथ्या अभिप्राय रहित जेने बैठू छे हवे एने शुं आप्युं छे ते भव्य जीवना भव नष्ट थई जाय छे। पद्मनंदी आचार्य देव तो त्यां सुधी लीधुं छे ने सुलेत जे जीवे आ चैतन्य स्वरूप आत्मानी वात केवी रीते छे प्रसन्न चित्तथी અંતરંગના ઉલ્લાસથી ઓહો મને આવા અનાદિ કાળના ચતુર્ગતિ પરિભ્રમણના દુઃખથી છૂટવાનો ઉપાય મને મળે છે એનો ઉલ્લસિત વીર્ય થવો જોઈએ। પૂજ્ય ગુરુદેવજી એના માટે એક દ્રષ્ટાંત દેતા જે ઓલા ગાય ભેંસ રાખતા હોય બધા ખેડૂત આદિ જે હોય એના ઘરમાં આખી રાત વાછડો કે બધા કેવા હોય છે બંધનમાં હોય છે। સવાર પડતા એને છોડવા માટેનો માલિક આવતો હોય દૂરથી એને આવતો જોઈને એ શું કરતો વાછડા કે એવા બધા શું કરતા હોય કુદાક કુદી કરે કુદાક એટલે માંડ માંડ છોડાય। શા માટે એને હવે ખબર પડી એ સંજ્ઞી છે ખબર પડી કે 12 કલાકના બંધનમાંથી હવે મને છૂટવાનો સમય આવ્યો છે અવસર આવ્યો છે। અરે 12 કલાકના બંધનથી છૂટવામાં પણ જો આવો હોશ હોય તો આ તો અનાદિ કાળના બંધનથી છૂટવાની વાત કાને પડે અને અંતરંગમાંથી એનો ઉલ્લાસ ન જાગે કે મને ઓહો ટોડરમલજીએ તો પહેલા અધિકારમાં આ વાતની તો મને ખબર જ નહોતી છે ને પહેલા અધિકારમાં આવી એની શું લાગવી જોઈએ અપૂર્વતા લાગવી જોઈએ એમનો વિચારવું કે આવું તો મને ખબર છે આવડે છે। પૂજ્ય બેનસી તો શું ક્યાં સુધી કહે છે આત્મા શબ્દ બોલતા શીખ્યા હોય તો પણ ગુરુદેવજીને તો આપણને નહોતી ખબર આત્મા બોલતા તો આવડતું હતું થોડો વિસ્તાર નહોતી ખબર। ફરીથી ગણધરદેવ જેવા પણ જ્યાં તીર્થંકરની સામે પોતાને કેવા સ્વીકારે છે ક્યાં કેવળ જ્ઞાન અને ક્યાં અમારું અલ્પ કે ઘણું 12 અંગનું જ્ઞાન છે 4 જ્ઞાન છે 12 અંગનું જ્ઞાન છે તુચ્છ ક્યાંથી છે ઘણું છે। જે પરોક્ષ જ્ઞાન છે ક્રમે કરીને જાણે છે એ જ્ઞાનની કિંમત શું છે કેવું છે એ જ્ઞાની કેવું છે ક્રમે પરાધીન એટલે ક્રમે જાણે છે જે જ્ઞાનને પ્રગટ થવા 12 અંગનું જ્ઞાન કેવી રીતે છે અસંખ સમયના ઉપયોગ અને આ કેવું છે એક સમયમાં એ કેવળ જ્ઞાનની અપેક્ષા એ આની કોઈ તરણા તુલ્ય પોતાને માને તો આવી રાતે એક સ્વભાવમાં ક્યારે પણ ઓછો સ્વીકારીશ નહીં અને પર્યાયમાં ક્યારે અભિમાન કરીશ નહીં પોતાના સ્વભાવમાં અંશ માત્ર પણ ઓછો સ્વીકારીશ પૂર્ણ તત્વ ભરેલો છે ના તો પર્યાયમાં તો અહીંયા ફરીથી જેને આવું તત્વ જેને બેઠું છે એ કેવું છે પદ્મનંદ આચાર્ય દેવે પણ એમાં કહ્યું તે ભવ્ય જીવ કેવો છે ભાવી નિર્વાણ ભાજનમ ભવિષ્યમાં થનારી મુક્તિનો એ કેવો છે પાત્ર છે એમ અહીંયા પણ પૂજ્ય ગુરુદેવજી કહે છે કે આવી જે વાત વિતરાગની જેને બીજી ભાષામાં કહીએ નિતરતું સત્ય છે સત્ય સિવાય બીજું કાંઈ છે નહીં એવી વિતરાગની વાત જેને અંદરમાં બેઠી છે તે ભવ્ય જીવના ભવ શું થઈ જાય છે નષ્ટ થઈ જાય છે। ક્યાં ભવ નષ્ટ થઈ જાય સારા કે ખરાબ સારા કે ખરાબ કોઈ કોઈ તો સારા હોય છે ને જ્યાં બધું અનુકૂળતાના ઢગલા હોય ઈચ્છા કરવી પણ ન પડે ને બધું આમ સહેજ મળતું હોય એક ભવની ભાવના અનંત ભવ કરાવશે સપનામાં પણ ભવની ભાવના કરવા જેવું નથી જેમ કે ને અમસ્તા અમસ્તા રમતા રમતા પણ ભવની ભાવના કરીશ। ગુરુદેવજીનો આ એક પડકાર હતો ભગવાન જેને ભવના અભાવના ભણકારા વાગ્યા છે એનું જીવન સાર્થક છે અને કૃપાળુ દેવને તો 16 વર્ષની ઉંમરે એવા કેવા ભણકારા આવ્યા ભજીને ભગવંત ભવંત લહો. મોક્ષ માળા રચી છે એમાં, એ ભક્તિનો ઉપદેશ એમાં, ભજીને ભગવંત ભવંત, આ એક આખો ઉપાડ હોવો જોઈએ. ભવનો અંત, ગુરુદેવસિંહને દીક્ષા લેવી હતી ત્યારે પણ એમને કોઈ એવું નહોતું કે કઈ આજીવિકાનો પ્રોબ્લેમ હતો, કઈ બીજું હતું કે કઈ, અથવા માન લેવું તો એવું પ્રકરણ. શેના માટે? કે મારે તત્વની શોધ કરવી છે, કઈક આત્મહિત કરીને જાવું, ભવનો અંત આવે એવો કોઈ માર્ગ મારે ગોતવો છે, અને એના માટે નિવૃત્તિ સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. અને આ સાધુપણામાં એટલી નિવૃત્તિ, ને તો તેમના ભાઈ ખુશાલભાઈ તો ઓફરે મૂકી હતી, આપણા ઘર હજી ઉમરાળામાં છે, તમે ત્યાં રહેજો, આજીવિકાનું મોકલી દેશું અમે. એમ આખી જીવનમાં ઉપાડ ક્યાંથી, મૂળ ઉપાડ ક્યાંથી આવે છે? મારે ભવ રહિત થવું છે. જ્યાં રાગ દ્વેષ આકુરતા છે એવા ભવ, ચાહે સો પુણ્ય આકુરતા હો કે પાપની, તો અહીંયા કે છે આવું તત્વ જેને અંદરમાં બેઠું છે એ ભવ જીવના ભવ નષ્ટ થઈ જાય છે, તેને ભવ રહે જ નહીં. આટલો વિશ્વાસ અંદરમાં પોતાને, તેને ભવ રહે જ નહીં. ભગવાનની એ ફરીથી ગુરુદેવસિંહ ઘણી વાર કૃપાળુ દેવના યાદ કરતા, તેથી દેહ એક ધારીને જાસુ સ્વરૂપ સદે. વર્ષો પહેલાની વાત છે, એક ભાઈ પોરબંદરના ભાઈ હતા, એણે એમ કીધું કૃપાળુ દેવ તો કેવા હતા, ગ્રસ્ત દશામાં હતા, બધું આતે હતું, અને એને ખબર પડી જાય કે અમે એક ભવ તારીને આવી રીતે. ત્યારે ગુરુદેવસિંહ એટલા વર્ષો પહેલા કહ્યું, અરે એ જો મતિ શ્રુત જ્ઞાનનો ઉપયોગ જો કામ કરી જાય સમ્યક દર્શન પૂર્વકનો, તો કોઈ જીવને ખબર પણ પડી જાય કે મારે હવે ભવ કેટલા છે. એ કોઈ ખાલી લખવા ખાતર લખ્યું છે એમ નથી, પણ પોતાની ધારાને અનુલક્ષીને કહે, તેથી દે એક ધારી અશેષ કર્મનો ભોગ છે ભોગવવો અવશે. તો પોતાની અંદર એક એક વિચારવા જેવું, જ્ઞાન શું ન જાણે, અને જ્ઞાન ના જાણે તો બીજો જાણનાર કોણ છે? જ્ઞાન જેમ પૂજ્ય બેનસિંહ અત્યારના પ્રશ્ન થયો ને કે અનુભવ થાય ક્યારે ખબર પડે, સવિકલ દસમાં આવ્યા પછી તો ક્યારે ખબર પડે, પેલા ખબર પડે કે પછી ખબર પડે? અરે એ સમ્ય જ્ઞાન છે, જાગ્રત જ્ઞાન છે. ગુરુદેવસિંહ એ રીતે પણ એક વાર, આપણું અજ્ઞાન દુઃખને જાણે અને સમ્યક જ્ઞાની સુખને પ્રગટ થાય ન જાણે, કેવું આ છે? આપણું અજ્ઞાન કોને જાણે? દુઃખના વેદનને જાણે. સાચું ખોટું દુઃખ છે કારણ જુદી હોય, પણ અજ્ઞાન દશામાં પણ શેની ખબર પડે છે? દુઃખના વેદનની ખબર પડે. અને જે અનુભવના કાળે સમ્યક જ્ઞાન પ્રગટ થાય અને એને આનંદના વેદનની ખબર ના પડે, જ્ઞાનને ખબર ના પડે, એ જ દેખાડે અજ્ઞાન છે. તો એ આનંદના વેદનને તે જ સમયે તું ભોગવીશ, બીજાઓને ના પૂછ. તો અહીંયા તે નષ્ટ, તેને ભવ જ રહે નહીં. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે. ફરીથી ગુરુદેવસિંહના જીવનમાં સાધુપણામાં એક મોટી ચર્ચા થયેલી, 1972માં એમના ગુરુભાઈ મૂળચંદજી હતા, એ ઘણી વાર એમ કહેતા, આપણે શું પુરુષાર્થ કરી શકીએ, કેવડીએ જોયું હશે તેથી આપણી કાળલબ્ધિ પાકશે, મોક્ષ થશે, જે કઈ ભગવાને જોયા એટલા ભવ કરવા જ પડે ને, કરવા જ, એ તો નિયમ છે ને, ભગવાને જેટલા ભવ જોયા છે એટલા કરવા જ પડે, ઘટી શકે નહીં, ઘટી શકે ના થાય ને. એટલે આપણે તો કોને આધીન થઈને રહેવું, ભગવાનને દીઠું હશે એટલા ભવ, એવું બહુ જ વારંવાર કહેતા. હજી દીક્ષાને લીધાને તો 1.5 વર્ષ થયેલા, પછી એક વાર સરવાક કરીને ગામ છે, કદાચ જોયું હોય તો બોટાદથી વિચ્છા જઈએ ત્યાં રસ્તામાં એ સરવાક કરીને ગામ આવે છે. ત્યાં એ ગુરુભાઈ હતા, ગુરુ હતા, બધા હતા ત્યારે. ત્યાર પછી ગુરુદેવસિંહ ઘણા વખત, એટલે આવું સાંભળ્યું પછી રહેવાનું નહીં ત્યારે, ત્યારે શું કીધું, પહેલા તો ભગવાનને જોયા હશે ભવ એટલા કરવા પડશે, આપણે શું પુરુષાર્થ કે શું કરીએ એ પછી ની વાત. પેલા ભગવાનનો નિર્ણય છે. ઉર્દે ક્યાંથી આખી વાત શરૂ કરી? અરે એ ભગવાન છે, એનો જો નિર્ણય કરે તો ભગવાન સ્વયં ભવ રહિત છે, તો એ ભગવાનનો નિર્ણય કરે એના પણ ભવ ભગવાને જોયા નથી. એ ગુરુદેવ ત્યાં ઘણો વિસ્તારથી, અને ગુરુદેવ ઘણી વાર પ્રવચનોમાં આ પ્રસંગ યાદ કરતા કે ભગવાન સર્વજ્ઞ વિતરાગ થયા એ પહેલા કેવા હતા? જ્ઞાનનું અજ્ઞાન હતું અને વિતરાગતાની જગ્યાએ રાગ હતો. તો રાગને ટાળીને વિતરાગ થયા છે, અજ્ઞાનને ટાળીને પૂર્ણ જ્ઞાની થયા. તો એમની વાણીમાં વિતરાગતા પોષક અને સર્વજ્ઞ પૂર્ણ જ્ઞાન થાય એવી જ વાત આવે. અને આવા ભગવાનને જે ઓળખે છે, ભગવાનને જોયા પછીની વાત તો પછી, એના ભવ હોતા જ નથી. ભગવાનને એના ભવ જોયા નથી. ત્યારે એટલા દળતાથી ભગવાનને તમારા જોયા હશે અમારે, ત્યારે કઈ હજી પ્રવચનસાર હાથમાં આવેલું નહીં. પણ પ્રવચનસારની 80 ગાથામાં જે ભાવો છે, જે અરંતના દ્રવ્યગુણ પર્યાયને જાણે તે પોતાના આત્માને જાણે અને એનો મોહ પામે લય કરે, એનો મોહ નાશ થયા વગર, તે એ જ ભાવો ત્યારે ગુરુદેવ છે. અને તે વખતે તો બહુ જ લાંબી ચર્ચા. ગુરુદેવ પછી દ્રષ્ટાંત આપ્યું, એક ગસ્સકુમાલ છે, બધાને સ્ટોરી ખબર છે, એને નક્કી અને એનું કન્યા સાથેનું નક્કી, અને પોતે ક્યાં જાય છે? શ્રી કૃષ્ણ સાથે નેમિનાથ ભગવાનની વાણી સાંભળવા જાય. ઓલું બાજુ શ્રી કૃષ્ણ શું કહે છે કે એના માટે વિવાહની તૈયારી કરજે. પોતે ભગવાનની નેમિનાથ ભગવાનની વાણી સાંભળવા જાય, અને વાણી સાંભળતા શું થયું એમને? કેવો ભાવ જાગ્યો કે હે ભગવાન, મારે દીક્ષા લેવી છે. એટલું જ નહીં, હું દ્વારકાના સ્મશાનમાં પ્રતિમા યોગ ધારણ કરીને. તો ગુરુદેવ કીધું ત્યારે કે શું ભગવાનની વાણીમાં એવું આવ્યું હશે કે અમે જેવા ભવ જોયા તમારે કરવા પડશે, તમે કઈ પુરુષાર્થ ન કરો. ભગવાને સ્વયં પુરુષાર્થ કરીને અજ્ઞાન અને રાગને ટાળીને પૂર્ણ સર્વજ્ઞને વિતરાગ થયા છે, તો ભગવાનની વાણીમાં જ પુરુષાર્થ પ્રેરકે પુરુષાર્થ કરવાનો. ત્યારે દ્રષ્ટાંત પણ આપીને, અને તે વખતે તો એટલું બધું થયેલું કે આ સંપ્રદાયને આ મારે ન જોવે, એ છોડીને બાજુના ગામમાં કાળિયાળ કે એવું ગામ છે ત્યાં ગુરુદેવસિંહ છેલ્લા ગયા. પોતે જતા હતા ત્યારે એમના ગુરુ મીઠાસથી એમને કે કાનજી, એમાં કાંઈ આટલું આ સર્વજ્ઞનું પુરુષાર્થનું ને એવું ન માને તો ચાલે, પ્રતિમા ને એવું માને તો દોષ કે? ગુરુદેવ કહે આ જ મૂળ દોષ છે. અને પોતે ચાલ્યા ગયા. બીજે દિવસે પછી બધા સમજાવીને ત્યારે ગુરુદેવ ફરીથી નક્કી કરેલું કે આ સત્ય મારે હવે પોતે ગોતવાનું છે, આમાં મને સત્ય મળવાનું નથી. કે 2 વર્ષ છે દીક્ષા નિવૃત્તિ લઈ લીધી છે, હવે મારે શોધવાનું એમ કરીને પાછા. અને આ વિષય તો ગુરુદેવનો જેને કહે ને પુરુષાર્થ, એને આખું જીવન ગુરુદેવનું જીવન મંત્ર જેને કહે પુરુષાર્થ. પુરુષાર્થ પુરુષાર્થહીનતાની વાત ક્યારે પોતે એ સ્વીકારી શકતા એ નહીં. તો એ અહીંયા વાત શું લીધી છે? ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે. એ સર્વજ્ઞ પરમાત્માની વાણી એને કાન પડે અને પુરુષાર્થ જાગ્યા વગર રે નહીં, એ ભવનો ઘાત કરનારી છે. અને એ જેને બેસે તે જીવની કાળ લબ્ધિ પછી શું છે? પાકી ગઈ છે. એટલે કાળ લબ્ધિ પાકી એટલે એને ભવ રે નહીં. શેનાથી થાય? કાળ લબ્ધિ પાકી જાય અને પછી શું થાય? ભવ રહિત થાય. મોક્ષ શેનાથી થાય? કાળ લબ્ધિથી થાય, સ્વભાવથી થાય, પુરુષાર્થથી થાય કે નિમિત્તથી થાય? પાંચેયમાં સૌથી પહેલું તો કાળ લબ્ધિ જોવે કે નહીં? કાળ લબ્ધિ પાક્યા વગર કઈ થોડું થવાનું છે. કલષ્ટિકામાં રાજમલ જે તે લખ્યું છે, સહજ સાધ્ય છે કે યત્ન સાધ્ય છે? મોક્ષ છે, કાર્ય છે, કોઈ કેવું સહજ સાધ્ય કે યત્ન સાધ્ય? યત્ન એટલે પુરુષાર્થ, સહજ એટલે આ કાળ લબ્ધિ ને એવું બધું. શું લખ્યું? એટલે કઈ ન હોય, માન્ય ન માન્ય કઈ ના, આપણે એક જ સમવાય માનવી. શેનું છે? જો જે રીતે વસ્તુમાં ક્યારે પણ એકાંત ખેંચી ન, કોઈની મુખ્યતા કરવાની છૂટ છે. પાંચેય સમવાય છે, પાંચેય સમવાય પોતાની રીતે સમાન પણ છે. એ વખતે નિમિત્તનો પણ એવો જ નિયમ હોય છે, તો એ પણ એક નિમિત્ત છે. પણ એક આપણને આપણા જીવનમાં મુખ્ય ગુણ કરવાની છૂટ છે. સામાન્ય જીવો પ્રમાદી હોય છે, અને એટલા માટે પુરુષાર્થની જાગૃતિ માટે. અને ખરેખર તો વિચારીએ, કાળ લબ્ધિનું જ્ઞાન કરનારો પ્રમાદી હશે કે પુરુષાર્થી હશે? ગુરુદેવજી કાળ લબ્ધિ માટે ક્યાં ક્યાં શબ્દો બીજા વાપરતા? ભવિતવ્ય કાળ લબ્ધિ માટે સ્વકાળ કહે ને પ્રવચન સારમાં, જન્મ ક્ષણ ગણ્યા, તે એનો અવસર, પ્રણતિનો અવસર, જન્મકાળ છે, સ્વકાળ છે. તો એ પોતે સ્વકાળનું ગુરુદર્શન, એ પણ એક વાક્ય. ત્રિકાળનું જેને અવલંબન આવ્યું છે એને સ્વકાળનું જ્ઞાન થાય છે, અને એ ત્યારે એનો પુરુષાર્થ છે. તો કાળ લબ્ધિ પણ સેજે પાકી ગયો હોય છે, અને એનું ભવિતવ્ય પણ એવું જ હોય છે. સ્વભાવનો આશ્રય પુરુષાર્થ, અને તે જ સમયે કાળ લબ્ધિ પાકે છે, અને તે જ વખતે વિતરાગતા થાય એવું ભવિતવ્ય છે. તો બાયમાં નિમિત્ત પણ સાચા દેવશાસ્ત્ર ગુરુ હોય છે. કોઈ વિરોધાભાસ નથી, આપણને લાગે છે, કારણ કે એકબીજાના ભાવ સમજતા નથી, એટલે આપણને એમ લાગે કે અમારે શું લેવું, સ્વભાવની મુખ્યતા લેવી, પુરુષાર્થ લેવો, કે ભવિ કાળ લબ્ધિ શું લેવું, બધા સાથે હોય. તો અહીંયા આ વાત ભગવાનની વાણી આજે છે ને બેસે, તે જીવની કાળ લબ્ધિ પણ શબ્દ કેમ આપ્યો? પુરુષાર્થ કરે છે, સ્વભાવ છે, તો સાથે આ પણ હોય છે, એમ પણ એ બધું સાથે છે. જેમ છ કારક છે એમાં કેટલા હાજર હોય? કાર્ય કાળે છ માંથી કેટલા હોય? છ છે. પણ કોઈકની રાહ જોવી તો પડે, તો કરતા કર્મ તૈયાર હોય, બીજા ન હોય તો એ બધા હશે તો કેવા હશે? છ છે. નહીં હોય તો એક કઈ નહીં. એ બધાનું શું છે? એનું અવિનાભાવી પણ છે, અને એના બીજા ભાષામાં સમવાય. સમવાય શબ્દ છે ને આ પાંચ માટે. સમવાય એટલે સંગઠન. એને બધાનું એક સાથે છે. એ એવું નથી કે સ્વભાવ પુરુષાર્થ તૈયાર થઈ ગયા અને કાળ લબ્ધિ નથી પાકી, એવું હોઈ શકે. તો ફરી ફરીને કાળ લબ્ધિ નું જ્ઞાન કરનાર પોતાના સ્વભાવના પુરુષાર્થમાં જ હોય છે. ક્રમબદ્ધનો નિર્ણય, કાળ લબ્ધિનો નિર્ણય એ પ્રમાદીને હોતો નથી. કરતા બુદ્ધિ તે પુરુષાર્થ નથી, અને પ્રમાદ તે કાળ લબ્ધિનો શિકાર નથી. પ્રમાદ સેવો અને પછી કે મારો એવું થાય ને, એમાં કોઈ કે અમે શું કરીએ, અમારો એવો કાળ છે, અમને ગુસ્સો આવ્યો, એમાં મારો શું હોય? ક્રમબદ્ધ માં શું આવવાનું હતું? અમારે ગુસ્સો આવવાનો હતો એટલે થયો છે. સારી વાત છે. જેમ તું ક્રમબદ્ધમાં ગુસ્સો છે, એવી રીતે ક્રમબદ્ધમાં નરક આદિ પર્યાય આવશે ત્યારે ના નહીં પણ શું છે, પ્રમાદ સેવીને અથવા સ્વચ્છતા કરીને શું કરવું છે? ક્રોધનો કર્વ છે, પછી એના ફળ રૂપે આવશે તો એવું નથી. અને ક્રમબદ્ધને સ્વીકારનારને જેમ સાકર ચાખીએ તો ગમે એ સ્વાદ આવે ને, સાકર ચાખીએ તો ગમે તે આવે કે નિશ્ચિતપણે ગળપણ આવે, એમ ક્રમબદ્ધના સ્વીકારને ગમે તેવા પરિણામ થાય કે નિશ્ચિત વિતરાગતા ના થાય, એનું ફળ છે. ક્રમબદ્ધનું ફળ શું છે? ગમે તેવા પરિણામ નહીં. ક્રમબદ્ધને સ્વીકારવાનું ફળ શું છે? અકર્તાપણું. અને અકર્તાપણાનું જ અસ્તિત્વ નામ છે જ્ઞાતાપણું. ગુરુદેવસિંહ આપણને ખાસ દેખાડતા હોય છે, 308-311 ગાથામાં છે ને ક્રમબદ્ધનું નામ ટીકામાં, મૂળ અમરચંદ્રાચાર્યનો શબ્દ કયો છે? ક્રમ નિયમિત છે. એનો ગુજરાતીમાં શું કર્યું? ક્રમબદ્ધ. તો એની ગાથા પહેલા લખ્યું, હવે જીવનું અકર્તાપણું દ્રષ્ટાંત શકે. તો ગુરુદેવ લિંક કર્યા છે, ક્રમબદ્ધ. ક્રમબદ્ધનું ફળ શું છે? અકર્તા. અને અધિકાર કયો છે? સર્વે સુ જ્ઞાન અધિકાર. અને એનો અર્થ છે કે અકર્તા એ નાસ્તિક છે અને જ્ઞાતા પણ અસ્તિ છે. તો ક્રમબદ્ધ નું ફળ કરતા બુદ્ધિ નથી, પ્રમાદ નથી, જ્ઞાતાપણું છે. તો જ્ઞાતાપણું થવું એ પ્રમાદ છે કે પુરુષાર્થ છે? અને એ પુરુષાર્થ છે તો સ્વભાવને લક્ષ્ય થયું છે કે કોઈના લક્ષ્ય થયું? તો ક્રમબદ્ધ નો શિકાર, જ્ઞાતાપણાનો પુરુષાર્થ અને સ્વભાવનું અવલંબન, અને એ જ સમયે એ વિતરાગતા પ્રગટ થાય એનું ત્રાણનું ભવિતવ્ય છે. અને તે વખતે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત હોય છે, સુમેળ છે બધાનો. તો એ વાત ગુરુદેવે કર્યું. આ રીતે જીવનમાં ક્યારે પણ પુરુષાર્થને કાળલબ્ધી બેને ક્યારે વિરોધાભાસ નથી. પણ કોઈને હજી એક પ્રશ્ન થાય ને, 47 નહીં છે એમાં કઈ છે? નહીં, કારણ નહીં છે કે અકારણ નહીં છે, બેવ છે. એનો અર્થ કોઈ કાર્ય ક્યારે થાય? એના કાળે થાય. અને કોઈ કાર્ય કેવું થાય? વહેલું મોડું થાય. ટ્રેન આદિ બધા કેવા હોય છે? ઘણી વાર ટાઈમસર હોય, ઘણી વાર કેવા હોય છે? વહેલા મોડા હોય છે ને, હોય છે ને. એમાં અકાળ નહીં કીધું છે આચાર્યદેવે કીધું છે, તો શા માટે કીધું છે? જીવનમાં ફરીથી લખનારના શબ્દોને ભાવ સુધી પહોંચે. જેમ વિશ્વની અંદર 6 દ્રવ્ય છે, એમાં એકને જીવ કહીએ તો બાકી બધાને શું કહેવાય? અજીવ કહેવાય. પછી ભલે એના પેટા ભેદમાં નામ ક્યાં હોય, ઉદગલ હોય, ધર્માસ્તિ, અધર્મ, પણ એક બે ડિવિઝન પાડીએ તો એકને જીવ કહીએ તો બાકીનાને અજીવ. એમ સમય કેટલી છે? 5. એમાં એકનું નામ શું આપ્યું? કાળ. તો બાકીની 4 શું કહેવાય? ભાઈ, અકાળ કહીને એનો અર્થ નથી કે સમયમાં આગળ પાછળ થાય છે. એક બહુ જ ન્યાયથી વિચારો, કોઈ કે આજ ટ્રેન વહેલી આવી અથવા મોડી આવી, એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? એ આપણા અનુમાનને આધારિત છે કે કેવળ જ્ઞાનને આધારિત છે? કેવળ જ્ઞાનમાં 8 વાગે આવવાની હતી, એની બદલે 8:30 આવી, એવું છે? તો ભગવાનના જ્ઞાનમાં શું હતું? 8:30 જ હતું ને 8:30 આવી, એમાં ક્યાં મોડી આવી છે? આપ જે મોડી કહીએ છીએ એ કોના આધારિત છે? આપણા અનુમાન જ્ઞાન આધારિત આપણે કહીએ છીએ. આપણે અનુમાન કરી લીધું છે કે 8 વાગ્યાનો એનો ટાઈમ લખેલો, 8 એટલે સર. ભગવાનના જ્ઞાનમાં આ ટ્રેન 8:30 વાગે આવવાની હતી. કેટલા વર્ષ પહેલા નક્કી થયેલું? અનંતકાળ પહેલાથી આ થયેલું છે. ક્યાંય જગતમાં આડું અળું છે નહીં, તારા અજ્ઞાનતામાં આડું અળું છે. અને આવું જ્યાં સહજ, કોનું પ્રણમન થઈ રહ્યું છે? કોનું થયું? પોતાનું કે પરનું? દરેકનું. અરે, આવું જો થઈ રહ્યું છે તો કરતા બુદ્ધિનો અવકાશ ક્યારે? કોઈ ચાન્સ નથી કરતા બુદ્ધિને. સ્વયં જગત પોતપોતાના સકાળે પરિણામ પરણમી રહ્યા છે, એમાં હવે કરતાપણાનો બુદ્ધિનો અભિપ્રાય ક્યાં તને કેમ છે? પણ આખું જીવન આપણું કોના આધારિત હોય છે? આપણા જ અનુમાનને આધારિત આપણે ચાલીએ છીએ. આપણને લાગે આ ભાઈ સારા તો સારા, આ ખરાબ તો ખરાબ. અરે, ક્યારેક ક્યારેક તું કેવળનાં સ્વભાવી ભગવાન આત્મા એક કેવળ જ્ઞાનના આધારે તો વિચારજે તું કે શું જગતમાં આડોળું ખોટું શું થઈ રહ્યું છે. સહજ એનું ક્રમ થયું છે. તું તારા વિભાવથી જોઈ છે એટલે તને આવા ફેરફાર દેખાય છે. તો એ બોલ પછી 37 નંબરનો લઈએ. ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય સમય પ્રાપ્તમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. આ બોલ ક્યાંક વાંચ્યો હશે? ક્યાં વાંચ્યો હશે? 5મી ગાથા હોય એટલે ક્યાં, બીજે ક્યાં? પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસર ભાષાંતર ગુજરાતીમાં થયેલું સૌથી પહેલું ક્યારે બહાર પડેલું? વિક્રમ સંવત 1997, આજથી કેટલા વર્ષ? 78 વર્ષ. કાર્તક સુદ પૂનમ, કાર્તક મહિનાની અષ્ટાનિકાના છેલ્લા દિવસે એ પંડિતજી એ જે ગુજરાતી કરેલું, અને એ પહેલા ગુરદેસીએ આ શાસ્ત્ર માટે પોતાના હસ્તાક્ષરમાં લખેલું આ એ છે ગુરદેસ. અને કોઈની પાસે સમયસર નવું હશે ને એમાં આ છપાયેલું છે. સૌથી પહેલું ગુજરાતી જયારે છપાઈને બહાર પડેલું ત્યારે ગુરદેસી આ શાસ્ત્ર વિશે પોતાના એમાં પણ લખ્યું છે, હૃદય ઉદ્ગાર ગુરદેવ. બહુ સુંદર આમાં ભાવ ગુરદેસીએ તો ભર્યા છે કે જો પેલું વાંચે ભગવાન છે, આ શબ્દો શબ્દ છે, એ જ આખા વર્ડ ટુ વર્ડ જ છે હસ્તાક્ષર ભગવાન શ્રી. ફરીથી પેલો જ પ્રશ્ન આવે છે, કુનકુન આચાર્ય, એક બાજુ આચાર્ય કહેવાની બાજુ, બીજી બાજુ શું કહેવા, કેવી રીતે હોય શકે? આચાર્ય તો છદ્મસ્થ છે અને ભગવાન તો કેવા હોય? કે બહુ માનવા ગમે કહેવાય, ગમે કહેવાય, હજી એક સંજલનનો બાકી છે, પંચ પરમેશ્વરીમાં છે, પણ ભગવાન તો નથી ને, અંતરાત્મા છે, ઉત્કૃષ્ટ અંતરાત્મા કહેવો, કોઈ વાંધો નથી, પણ ભગવાન તો નથી ને, નથી ને પાકું ને, અને હજી શું પણ એમ કઈ બહુમાન ગમે કહેવાય. ફરીથી કોઈને આવો તર્ક ઉઠે ને એને એટલું કહેવું, તું મુનિરાજને સત્ય મહાવ્રતને સ્વીકારે છે કે નથી સ્વીકારતો? પદ્મમલ ધારી દેવે નિયમ સારમાં કુંદકુંદ આચાર દેવ માટે ભગવાન શબ્દ વાપરો. પદ્મમલ ધારી દેવ નિર્ગ્રંથ મુનિરાજ સત્ય મહાવ્રતના એ ક્યારેક છે ને પોતાના તર્કને આગળ ન કરવો, એક પોતાના ઉપકારી પ્રત્યે ભક્તિ જાગે છે તો મારા માટે અનંત તીર્થંકરોથી અધિક એવો શબ્દ નીકળે. પણ આપણે શું કરીએ છીએ, સ્વભાવની મહિમાને એવું આવ્યું નથી, શેમાં પહોંચી ગયા છે આપણે, તર્કબાજીમાં. તર્ક પરોક્ષ છે, અનુભવ પ્રત્યક્ષ છે. તર્કના વિકલ્પ પણ અનુભવના કાળે છૂટી જવાના. વસ્તુને સમજાવવા સિદ્ધ કરવા માટે તર્ક છે, પણ અનુભવ માટે તો એ પણ છૂટી. તો એ પદ્મમલ ધારી દે કે જેમ અહીંયા પણ એક બહુમાન, અને બીજી રીતે વિચારે ભગવાનનો અર્થ શું છે, ભગ એટલે લક્ષ્મી એનો અર્થ એ પણ થાય, અને વાન એટલે સહિત. તો એ આચાર્ય દેવ કુંદકુંદ આચાર્ય દેવ ચારિત્ર રૂપી લક્ષ્મી વાળા છે, જે કઈ સ્વાનુભવ પ્રગટ થયો છે એવા જ્ઞાનવાન છે એના. આપણે નમોથુણમાં અરિયંત એ ભગવાન, એમ એ ભગ એટલે જ્ઞાનરૂપી લક્ષ્મીવાળા. તો અહીંયા ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ સમય પ્રાભરતમાં, ફરીથી સમય પ્રાભરત એટલે કયું શાસ્ત્ર, સમય સાર છે, આ તો સમય પ્રાભરત છે. પ્રાકૃત શબ્દ પ્રાભરત એટલે ભેટણું, તો પછી ભેટણું એવું સમય ભેટણું એવું કઈ શાસ્ત્ર નથી. કુંદકુંદ આચાર દેવે એનું નામ સમય પાહુડ પ્રાકૃતમાં, એનું સંસ્કૃત પ્રાપ્ત. અમૃતચંદ્ર આચાર દેવ એનું નામ કેવી રીતે શરૂ કર્યું, સમય સા નમ સમય સા. તો જે સમય પ્રાપ્ત છે એ જ કયું છે, સમય સા છે, નામનું એ રીતે છે. તો એ સમય પ્રાપ્તમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું. ફરીથી આ કોણ છે, હું જે એટલે કોણ, કુંદકુંદ આચાર ગુરુદેવ કહે છે કે કુંદકુંદ આચાર દેવ પોતે આમ સમયસારમાં કહે છે કે હું જે આ ભાવ કહેવા માંગુ છું એ તમે અંદરના આત્મ સાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો. પાંચમી ગાથા, અમે અમારી વાત સાંભળીને નહીં, યાદ રાખીને નહીં, ધારી રાખીને નહીં, તર્કથી વિચારીને નહીં, આપણે પ્રમાણ કરી છે કે નહીં, કુંદકુંદ આચાર દેવની વાત, અમૃતચંદ આચાર દેવની વાત, ગુરુદેવસિંહ કરી છે કે નથી કરી, અમારે ન થાતે તો અમે, આપણે તો બીજી રીતે તો કરી છે ને, ભલે અનુભવથી નથી કરી, બીજી રીતે તો કરી છે કે નહીં. આચાર દેવ આપણી પાસેથી અપેક્ષા અનુભવની રાખે છે, અને એ ખરેખર સમયસારનો શ્રોતા કેવો છે કે પાંચમી ગાથામાં આચાર દેવ કહે છે કે તું અનુભવ કરીને અમારી વાતને તું સ્વીકારજે, પ્રમાણ કરજે. શિષ્યની પાત્રતા લાયકાત પુરુષાર્થ કેવો છે કે સમયસર આખું હું સાંભળી લઈશ, પછી વિચારીશ, પછી આચાર દેવ કીધું એટલે હું અનુભવ ચોક્કસ કરીશ. પહેલા તો બધું શું છે પાત્રતા, શું છે છે ને 38 ગાથા સુધી પહોંચતા તો એ શિષ્ય શું કરી લીધો, અનુભવ કરી લીધો. કારણ કે 38 ગાથા એ કોની છે? ગુરુદેવજી આ બહુ જ ખુલાસો 19મી વારના પ્રવચનોમાં 38 ગાથામાં કરે છે. એના લગભગ 3-3.5 પ્રવચન છે. એમાં એક પ્રવચનમાં તો કે હજી ઘણું આવશે, હજી તો ઘણું આવશે, 2-3 વાર કે આ 38 ગાથા આચાર્ય પોતે એમ નથી કહેતા હું એ કશું, કારણ કે એમને તો અનુભવ ઓલરેડી વર્તી રહ્યો છે. કુંદકુંદ આચાર્યદેવ પણ નહીં, અમરચંદ આચાર્યદેવ પણ નહીં, પણ એમની વાણી સાંભળનારો શ્રોતા એ કેવો હતો? જે અનાદિ મોરૂપ અજ્ઞાનથી કેવો અત્યંત અપ્રતિબુદ્ધ હતો, એને વિરક્ત ગુરુ દ્વારા સમજાવવા. તો એ કોની વાત આવી? કેનારા આચાર્યદેવની કે સાંભળનારા શ્રોતાની? અને એ શ્રોતાને અનુભવ થયો તો કે છે કે મને અનુભવના કાળે આત્મા કેવો અનુભવમાં આવ્યો, કેવો જણાયો કે હું એક શુદ્ધ. એ શ્રોતાની વાત છે. અને એના ટાઇટલમાં પણ લખ્યું છે આગળ, દર્શનના ચારિત્ર રૂપે પરમેલા આત્માનું, એ આત્માનું સંવેદન કેવું છે એની વાત છે. તો ખરેખર તો એક કેવું એક સમયસર કે એના સૂત્રકર્તા કેવા અને એના શ્રોતા કેવા. કુંદકુંદ આચાર્યદેવ કેવા છે? સૂત્રકર્તા. મૂળ તો ગ્રંથકર્તા કોણ છે? સર્વજ્ઞ દેવ છે, કારણ કે એની પરંપરાથી એ વાણ્યા. તો આવા આચાર્યદેવ છે, એના શ્રોતા પણ એવા છે કે આચાર્યદેવ આજ્ઞા કરે ને 38 ગાથા સુધી તો એ કાર્ય પણ એ કરી લે છે. તો એ આત્મસાક્ષીના પ્રમાણ વડે ઇઝ ઇક્વલ ટુ પોતાના આત્માના અનુભવ વડે, બીજી ભાષામાં સાકર ગળી છે એમ આચાર્યદેવ કે છે. તો હવે આપણે શું કરવું? આચાર્યદેવ કહેતા હોય તો સાચું જ હોય એમ કરીને ભક્તિ બહુમાનથી સ્વીકારી લેવું કે નહીં, તું પોતે એ સાકરને ચાખજે, તને ગેળો સ્વાદ આવે તો અમારી વાતનો તું સ્વીકાર કરજે, અનુભવથી પ્રમાણ કરજે. એ તો એ પ્રમાણ કરજો, કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. ફરીથી અનુભવ પ્રધાન એટલે અનુભવનો વિષય અને એની મુખ્યતાથી આ વાત છે. 50-55 ગાથા ખ્યાલ તો છે જ, જીવજી અધિકારમાં 50-55 એમાં કોની વાત છે? 29 બોલની છે, વર્ણથી લઈને છેલ્લો કયો છે? ગુણસ્થાન. એમાં એક એક એના બોલની અંદર અમૃતચંદ્રાચાર્યદેવ શબ્દ સુવાયો છે. જેમ છે ને આ વર્ણ એ રંગ છે, પછી એના નામ એ બધા કેવા છે? પૂદગલ દ્રવ્યના પરિણામય હોવાથી આત્માથી ભિન્ન છે. બરોબર છે ને? એવું છે ને? અત્યંત ભિન્ન તો નથી, પણ આત્માથી ભિન્ન છે. એવું નહીં, અત્યંત શબ્દ તો નથી. જોવું હોય તો એમાં વચ્ચે અનુભવ ક્યાં આવ્યો? આત્માથી ભિન્ન દેખાડવું છે ને, વર્ણ પછી છેલ્લે ગુણસ્થાનના નામ આપીને. આ બધા પાછો શબ્દ શું આપ્યો? પૂદગલ દ્રવ્યના, કોઈ 29 બોલમાં આ શબ્દ છે, પૂદગલ દ્રવ્યના પરિણામય હોવાથી. હવે આગળ શું આવવું જોઈએ? આત્માથી એવું જ આવવું જોઈએ ને? તો અનુભૂતિથી ભિન્ન છે એવો શબ્દ છે. તો કોઈને પ્રશ્ન થાય આવો કેમ વચ્ચે અનુભૂતિની તો વાત નથી? આત્મા આવા બધા ભેદભાવોથી બહુ સુંદર રીતે આચાર્ય કહે છે કે આત્મા ભિન્ન છે, પણ તને ક્યારે સ્વીકાર થશે? તું અનુભવ કરીને જોઈને કહેજે કે આવા 29 બોલમાંથી એકે બોલ તને વેદનમાં આવ્યો? પૂતગલના તો કોઈ પ્રશ્ન જ નથી, પણ માર્ગના સ્થાન, જીવસ્થાન, ગુણસ્થાનને પણ તને કોઈ ભેદ દેખાણા? તને કોઈ સંયમ લબ્ધિના સ્થાનો એ તને કોઈ દેખાણા? તો અનુભવ. અને 6 ગાથામાં પણ એ છે, શુદ્ધાત્મા કોને કહેવાય? શુદ્ધાત્મા કોની પાસે છે? શુદ્ધાત્મા કોની પાસે? બધા પાસે છે ને. આચાર્યદેવ ન્યાય એવું નથી કીધું. ભીન ઉપાસવામાં શુદ્ધ કહેવાશે. એ છે તો ખરું, પણ તારા માટે ક્યારે લાગુ પડશે? એમ અહીંયા આચાર્યદેવ વાત કે તું અનુભવ કરીને કહેજે, કારણ કે આ શાસ્ત્ર કેવું છે? અનુભવ પ્રદાન એટલે કે અનુભવ કરાવવા માટેનું છે, ત્યાં સુધી વાતોના વડા કરીશ નહીં. અનુભવ પ્રદાન, અનુભવી પુરુષે, આ તો ચારિત્રવન છે મહા, આ તો અનુભવીએ અનુભવ કરાવવાના હેતુથી આ વાત કરી છે. તો તું અનુભવ કરીને સ્વીકાર કરજે. આ કોઈ ધારણા જ્ઞાન માટે કે જેમ પ્રથમાનું યોગમાં એમાં વિસ્તાર એના માટેની નથી, પણ એક અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. તો પહેલું કન્ડિશન, જેમ કાર્ય અને ક્રિયામાં શું ફરક, એવી રીતે અનુભવ અને અનુભૂતિ, પરિણામ પરિણતિ, એમ બે આવે શબ્દ. ઓલામાં શું છે, કાર્ય અથવા કર્મ, કર્મમાં શું હોય છે, અત્યારના ઉત્પાદરૂપ પ્રગટરૂપ વર્તમાન અવસ્થા. અને ક્રિયા કોને કહેવાય છે, એ પલટીને થઈ છે તો તેનું નામ શું કહેવાય છે, ક્રિયા કહેવાય. એમ અનુભવ અને અનુભૂતિ, અનુભૂતિમાં એક ક્રિયાથી આપણને એ બતાવ, બાકી છે તો વાત એકની જ. તો એ અહીંયા અનુભવ પ્રધાન સાથે હવે કહે છે, પેલું તો ફરીથી અહીંયા આચાર્યદેવ કહે છે કે હું અહીંયા જે વાત કહેવા માંગુ છું એ તમે આત્મસાક્ષીના પ્રમાણ વડે, આત્મસાક્ષી, તારો આત્મસાક્ષી. જેમ કોઈ આપણને એમ કે સાકર ગળી છે, તો આપણે કેવી રીતે સ્વીકારીએ કે ના મને ચાખવા દેવું પછી ખવું, ક્યારે આપણે પોતે ચાખી છે તો તરત જ સ્વીકારીએ છીએ કે નહીં. એમ અમારી વાત આચાર્યદેવ કહે છે કે તું આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજે, કારણ કે આ શાસ્ત્રમાં અમારે અનુભવની વાત કરવી. તે 50-55માં અનુભૂતિમાં જ્યારે આત્માનો સસંવેદન જ્ઞાન થાય, ત્યારે 29 બોલમાંથી કોઈ બોલ એમાં આવતા નથી, એનો અર્થ થયો કે અનુભવ કોનો થયો, આત્માનો. અને આત્મામાં ભાવ આવ્યા નહીં, માટે આત્માના ખરેખર એ ભાવ નથી, નથી ત્યારે તો અનુભવમાં આવતા નથી. સાકર ગળપણથી ભરેલી છે તો એના સ્વાદમાં કેવું આવશે, ગળપણ. એમ આત્માના અનુભવમાં આવા કોઈ ભાવ નથી આવતા 29, માટે એનો અર્થ કે આત્મા એ ભાવથી કેવો છે, જુદો છે. અને એનું નામ જ એ અજીવ છે, જીવ અજીવ અધિકારમાં. તો અહીંયા આગળ હવે કહે છે પૂજ્ય ગુરુદાસજી, તેમાં એટલે શેમાં, આ શાસ્ત્રમાં મારા વર્તતા સ્વ આત્મ વૈભવ વડે કહેવાય છે. 5મી ગાથા છે આ, ગુરુદેવ 5મી 6ઠી બેની વાત લઈને વાત કરશે. આ 5મી ગાથા કે અમને આત્માનો શું છે, કુંકુન આચાર્યદેવ અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે અમને આત્માનો શું પ્રગટ્યો છે, નિજ વૈભવ પ્રગટ્યો છે. આચાર્યદેવ પાસે વૈભવ હોય કે વૈભવ છોડીને બધા મુનિ દશામાં જ્ઞાન વૈભવ હું ફાયદો કઈ દુનિયામાં કઈ કામ એ ન લાગે, એ જ્ઞાન વૈભવ નું શું કામ છે. તો એ જ કે છે આચાર્યદેવ, સંસારમાં રહેવું હોય તો જ્ઞાન નહીં, અહીંયા મોક્ષ માર્ગમાં જ્ઞાન વૈભવ જોશે. તો એ અમને આત્માનો નિજ વૈભવ, પછી શબ્દ શું છે, પ્રગટ્યો છે, પ્રગટ્યો છે. સ્વભાવ તો નિજ વૈભવથી પરિપૂર્ણ પડેલો જ છે, ભરેલો જ છે, પણ આ કહેના છે પર્યાયમાં પ્રગટ થયો. અને એ પર્યાયમાં પ્રગટ થયો છે એમાં નિમિત્ત, એમાં કારણ રૂપે 4 બોલ છે. આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને 4થું સ્વાનુભવ. આવો જે નિજ વૈભવ પ્રગટ્યો છે તો એ મારા વર્તતા, વર્તતા પરિણામમાં અત્યારના વર્તમાનમાં પ્રગટ થયેલા એ સર્વ આત્મ વૈભવ વડે, સ્વ આત્મ વૈભવ પડે. ત્યાં તો 5મી ગાથા એમને કહ્યું, જે કાંઈ અમારો નિજ વૈભવ છે બધા વડે, એમ કહીને ફરીથી શું સીધું, અમે કાંઈ છુપું નથી રાખવાના કે અમે બધું શિષ્યને કહેશું અને કદાચ આગળ વધી જાય તો નહીં, નહીં થોડું તો રાખવું જોઈએ કે નહીં, તો વધી જાય તો શિષ્ય વધી જાય તો એમ કઈ હોય, આપણે આગળ છીએ ને કોઈ પાછલો આવેલો આગળ વધી જાય, આપણો શિષ્ય હોય વધી જાય. અનુમોદન કરજે, કોઈના પ્રત્યે માત્સર્ય ઈર્ષ્યાભાવ ન હોય. અરે આ તો પુરુષાર્થનો માર્ગ છે, પાછળ આવેલો પુરુષાર્થની તીવ્રતા કરે તો વધી જશે, જ્ઞાન ને રાગ જુદા છે, જેની પાસેથી સાંભળ્યું છે એ જયારે દીક્ષા લેશે ત્યારે એને વંદન કરશે. આ શું કેટલી, આ કેટલી સ્વાધીનતા સ્વતંત્રતાનો માર્ગ છે. જેટલો પુરુષાર્થ એટલો આગળ વધવાનું. કોઈ એવું નથી કે આગળ આવેલા આગળ જ રહેશે ને પાછળથી આવેલા, એવું કાંઈ જ નથી. તો એ જે કાંઈ નિજ વૈભવ અહીંયા કહે છે, સ્વ આત્મ વૈભવ વડે એ કહેવાય છે. આમ કહીને, આમ કહીને એટલે પાંચમી ગાથામાં આમ કહીને આચાર્યદેવ છઠ્ઠી ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે, ફરીથી આચાર્ય ભગવાન શું કહે છે, આત્મદ્રવ્ય અપ્રમત નથી અને પ્રમત નથી. એ તો દરેકને ખ્યાલ છે છઠ્ઠી ગાથા, નથી અપ્રમત કે પ્રમત નથી. પ્રશ્ન શું પૂછ્યો છે શિષ્ય, એવો સુધાત્મા કોણ છે? તો આચાર્યદેવ એ પ્રશ્નનો જવાબ કઈ ગાથામાં આપ્યો? છઠ્ઠી અને સાતમી બે ગાથામાં. છઠ્ઠી ગાથામાં કેવી રીતે ઉત્તર આપ્યો? અસ્થિપૂર્વક અને નાસ્તિપૂર્વક. નાસ્તિપૂર્વક શું આપ્યું? પ્રમત અપ્રમત નથી, એ નાસ્તિ આવી. અસ્થિમાં શું આપ્યું? એક જ્ઞાયક ભાવ છે. બે અસ્થિથી પ્રશ્ન એક, ઉત્તર બે, અસ્થિ નાસ્તિ. અને એ પ્રશ્નનો ઉત્તર પછી જે પર્યાય ભેદોથી રહીત દેખાડ્યો, તો સાતમીમાં ગુણ ભેદથી પણ એ રહીત દેખાડ્યો. તો હવે ગુરુદેશે આમાં પ્રશ્ન તો ઉઠાડે છે કે એ આચાર્યદેવે શબ્દ કેમ એવા વાપર્યા, અપ્રમત પ્રમત નથી અથવા પ્રમત અપ્રમત નથી, એમ કેમ ન વાપર્યું સંસારી સિદ્ધ નથી, ક્યારે એમ કેમ ન વાપર્યું સમય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ નથી, સયોગી અયોગી નથી, છદ્મસ કે કેવળી નથી, એવા બધા શબ્દો ન વાપરતા આવો શબ્દ કેમ વાપર્યો? એનો ખુલાસો ગુરુદેવજી જ કહે છે. જો ફરીથી કે એ છઠ્ઠી ગાથા કરતા આચાર્ય કે આત્મદ્રવ્ય પ્રમત પ્રમત નથી, એટલે કે હવે એનો ખુલાસો શા, કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું, એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું. શું છે ઉત્તર? એમ નથી આપ્યો કે ના ભગવાને આવું ક્યાંય કીધું તું, ગણધરોએ કીધું, ના અમને ગુરુ પરંપરાએ કીધું એટલે અમે કહીએ છીએ. શું કહે છે ફરીથી? અમારી વર્તમાન વર્તતી દશાથી અમે જ્યાં સુધોપયોગમાં અપ્રમત દશામાં ગયા ત્યારે અમને કોઈ પ્રમત અપ્રમત પર્યાય ભેદ જ એમાં દેખાતો નથી. તો પોતાના સેનાથી કહે છે? પોતાના વર્તમાન અનુભવથી. આ અનુભવ પ્રધાન સાથ. પોતે જયારે અંતર સન્મુખતામાં સુધોપયોગમાં જાય છે ત્યારે શું દેખાય? પ્રમતપણું દેખાય કે અપ્રમતપણું દેખાય? એટલે શૂન્ય હોય, બધું શૂન્યાવકાશ હોય, કાંઈ ન હોય. શું હોય? કાંઈક નહીં, ઓલું વેક્યુમ થઈ જાય, શૂન્ય થઈ જાય ને બધું. બસ બધાથી કેવા થઈ જાય? શૂન્ય થઈ જાય. શું શૂન્ય થાય? જ્ઞાન ક્યારે પણ શૂન્ય નહીં થાય. અને જો શૂન્ય થાય તો આત્મા જડ થઈ જશે, અક્ષરમાં અનંતમાં ભાગે થઈ જશે, પણ જ્ઞાન રહીત નહીં થાય. તો અહીંયા કે એ આત્મા દ્રવ્ય પ્રમત નથી અને અપ્રમત નથી, એટલે કે બે અવસ્થાનો નિષેધ કરતો. નિષેધ કરતો એટલે એ બે અવસ્થાના ભેદને લક્ષ છોડતો હું કેવો છું? મને આત્માના અનુભવમાં આત્મા કેવો જણાય છે? હું એક જાણનાર અખંડ છું. શબ્દ હું એક, એક એક શું કામ લીધું? પ્રમત અપ્રમતના અનેક ભેદ છે એની સામે હું કેવો છું? એક છું. પછી જાણનાર અખંડ શું છે? ઓલા બધા ખંડ ખંડ પલટતા ભાવો છે એની સામે હું કેવો છું? જાણનાર અખંડ છું. છું એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું. બીજી ભાષામાં કહીએ, આચાર્યદેવ જ્યાં સ્વરૂપમાં ડૂબકી મારે છે ત્યારે આત્મા કેવો અંદર જ્ઞાનમાં ઝળકે છે. આ તો શબ્દો કહેવાની છે, બાકી એવા શબ્દોના ભેદ પણ ત્યારે નથી. પણ કાંઈક કહેવા માટે એ વાત શબ્દો છે. બાકી હું છું, હું એક છું, અખંડ જાણનાર છું એવા ભેદ પણ હોતા તો શું હોય છે? અનુભવમાં હોય છે શું? તમે જે કાંઈ કહો બધું ના પાડો, ના પાડો છે શું અનુભવ? અનુભવ વચનથી પણ પાર છે, તર્કથી પણ પાર છે. ધર્મદાસજી સુલકે તો ક્યાંક લેવું નથી, 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 નથી એટલા કહેતા પણ નથી ના વિકલ્પ નથી. સમયસારમાં પણ આવે, છ કારકના ભૂલમાં આવે. હું જ્ઞાયક, જ્ઞાયક વાટે, જ્ઞાયક માંથી, જ્ઞાયકના આધારે જાણનાર હું, જાણનાર જાણનારને, જાણનારથી જાણનાર માટે, જાણનાર માંથી, જાણનારના આધારે જાણું છું. બરોબર છે ને? એવા છ કારકના ભેદ પણ ત્યાં નથી. આ તો એક સમજાવવા માટે શબ્દો છે. બાકી રાજમલજીના શબ્દોમાં કહીએ, જેટલું કથન એટલો ભેદ, એટલો વેવા. બાકી અનુભવના કાળે શું છે? શબ્દ નથી, વિકલ્પ નથી, વાણી નથી, વિકલ્પ નથી, તો શું છે? વાણી નથી, વિકલ્પ નથી, વેદન છે. અને વેદનના કાળે એવી એકાકાર દશા હોય છે કે વાણીનો પણ નહીં અને એનો વિકલ્પ પણ નથી હોતો. તો આવી એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું. હવે ખુલાસો, પ્રમત અપ્રમત કેમ છે? મુનિ દશાની દશા પ્રમત અને અપ્રમત એ બે ભૂમિકામાં દિવસના કેટલી વાર આવતી હોય છે? હજારો વાર આવ જા, આવ જા. જેમ જુલો હોય છે ને, એ જુલો ક્યાં હોય છે? એવી રીતે આ પ્રણતિ કેવી છે? આવે અને જાય. એવું કેમ હશે? છઠ્ઠું ગુણસ્થાન આવ્યું, મહાવ્રતના વિકલ્પ આવ્યા અને એમાં રોકાઈ ગયા તો શું થાય? શું વાંધો? એમાં જો કાળની અધિકતામાં રહ્યા તો ગુણસ્થાન નીચે આવી જશે. અને સાતમામાં અપ્રમતમાં એનાથી જો વૃદ્ધિ થઈ ગઈ તો એ શ્રેણી માંડી, તે આવજા કરે છે. અને એ ભૂમિકામાં વર્તા મહામુનિનું આ કથન એ છે, એનો વિસ્તાર છે. આગળ
અવિનાશી હું આત્મસ્વરૂપ સહજાનંદ.